લગભગ 2 વર્ષ પહેલાં આપણે યશાયાના પુસ્તકના અભ્યાસની શરૂઆત કરી હતી. આજે આપણે આ અભ્યાસને સમાપ્ત કરવાના છે. છેલ્લા 2 વર્ષથી પ્રભુએ અજાયબ રીતે આપણને આ વચનોમાં દોર્યા છે, આ વચનોની સમજણ આપી છે. આશા રાખું છું કે આ અભ્યાસ દ્વારા તમે આશીર્વાદિત થયા હોય. મારી માટે આ પુસ્તક ખરેખર બહુ આશીર્વાદિત પૂર્ણ થયું છે. હું બહુ શીખ્યો છું અને આશા રાખું છું કે તમને પણ આ યશાયાના પુસ્તકની ઊંડાણમાં સમજ મળી હોય. પ્રભુએ તેમના વચનો દ્વારા તમારી સાથે વાત કરી હોય. આજે આપણે યશાયાનું પુસ્તક અને તેના જે છેલ્લા 2 અધ્યાય છે તેની ઉપર મનન કરનાર છે. તમારા પવિત્ર શાસ્ત્ર ખોલો, યશાયાનું પુસ્તક અને તેનો 65 અને 66મો અધ્યાય આજે આપણે જોઈશું. ગત દિવસોમાં છેલ્લા 2 અધ્યાય જે આપણે શીખ્યા, જેનો અભ્યાસ આપણે કર્યો, તો 2 અજાયબ જેવી પ્રાર્થના આપણને ત્યાં જોવા મળે છે. જો તમે એ અભ્યાસ નથી સાંભળ્યો તો હું ખરેખર તમને વિનંતી કરું છું કે તમે તેનું સાંભળો, કારણ કે બહુ અજાયબ જેવી એ પ્રાર્થના છે, અજાયબ જેવી વિનંતી છે. આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે જોયું તે પ્રમાણે પહેલાં વિનંતી કરવામાં આવે છે કે પ્રભુ બાપ, તમે અમારી સામે જુઓ, અને પછી બીજી જે પ્રાર્થના છે કે પ્રભુ તમે અમારી મધ્યે આવો. અને બંને જે વિનંતી હતી એ તો ઇસ્રાયલ પુત્રો તરફથી કે અમે જે અવસ્થામાં છે અમને કોઈક રીતે આમાંથી બહાર કાઢો, અમને છોડાવો. અને જેટલી એ સુંદર પ્રાર્થના હતી, દુઃખની વાત છે કે જે યહૂદી લોકો હતા તેઓ આ પ્રાર્થના કરતા ન હતા. તેઓ તો બીજા જે અન્ય દેવીઓ છે તેઓની તરફ ભાગતા હતા. કદાચ આજે આપણે જ્યારે મંડળીને જોઈએ ત્યારે આપણી પણ આવી જ કંઈક અવસ્થા છે. આપણી પાસે જીવંત શબ્દો છે, આપણી પાસે પ્રભુનું વચન છે, આપણી પાસે પ્રભુનું ભવિષ્ય વચન છે. આપણે જાણીએ છીએ કે આપણે જીવતા દેવને ભજનાર છે, છતાં પણ ઘણા લોકો બીજા દેવદેવીઓ અને જે દુનિયાવી બાબતો છે તેની તરફ આકર્ષાય અને તેની તરફ દોટ મૂકતા હોય છે. અને યહૂદી લોકોનો જે વર્તન હતું અને જે પ્રમાણે તેઓની જીવનશૈલી હતી તે ધ્યાનમાં રાખીને આપણે આ 65મા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જેઓ મને પૂછતા ન હતા તેઓ મારા વિશે તપાસ કરે છે, જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો છું, જે પ્રજાએ મારું નામ લઈને મારી વિનંતી કરી નહોતી તેમને મેં કહ્યું હું આ રહ્યો. એ બંડખોર લોકો જેઓ સ્વચ્છંદી રીતે ખોટે માર્ગે ચાલે છે તેમને અપનાવી લેવા મેં આખો દિવસ મારા હાથ લાંબા કર્યા છે. આજ કલમ, આજ વચન આપણને રૂમિયોનો 10મા અધ્યાયમાં અને 20 અને 21મી કલમમાં જોવા મળે છે. અને આ સમયે પાઉલ યહૂદી લોકોની વાત કરી રહ્યા છે, અને ખાસ કરીને જે રૂમિયોનું 9, 10 અને 11મો અધ્યાય છે જેમાં પાઉલ આપણને ઇસ્રાયેલી પ્રજાને જે આપેલા વચન છે અને તેઓ કેવી રીતે પ્રભુ તરફ ફરીથી વળશે વગેરે વગેરે વાતો શીખવે છે. અને ત્યાં આ જ કલમ પાઉલ આપણને લખે છે અને લખવામાં આવ્યું છે કે રૂમિયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને 20 અને 21મી કલમ કે વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે કે જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો, જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો. પણ ઇઝરાયલ વિશે તે કહે છે આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં હાથ લાંબા કર્યા છે. પ્રભુના લોકો જેઓ પ્રભુ જેઓએ પ્રભુને તરછોડી દીધા હતા, પ્રભુ તેઓને શોધતા હતા, પણ તેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો નહીં. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે વિરુદ્ધ બોલનારા લોકો હતા. વાલાઓ, આપણે શું આ કક્ષામાં છીએ? અને જો હોય તો આજે આપણે જાગવાની બહુ જરૂર છે, કારણ કે આ જે યહૂદી લોકો હતા તેમને કોઈ રસ હતો નહીં, કોઈ રસ ધરાવતા નહોતા પ્રભુની બાબતમાં. તેથી કરીને પ્રભુ તેમના સંપૂર્ણ જ્ઞાનમાં જેઓ જે લોકો શોધતા ન હતા તેઓ સુધી તેઓનું વચન પહોંચાડ્યું. અને હું અને તમને ખરેખર આપણે બહુ અંતકરણથી આભાર માનવો જોઈએ. હું બહુ આભારી છું કે આ બન્યું, કારણ કે આપણને અનંત જીવન, નવું જીવન મળ્યું, આપણને પ્રભુનું વચન મળ્યું. હવે આ વાત આપણે આ સમયે હું બહુ સ્પષ્ટ રીતે જેની હું ચોખવટ કરવા માગું છું, એટલે કારણ કે આ પ્રમાણેનું ખોટું શિક્ષણ ઘણા પ્રભુના સેવકો આપતા હોય છે, બલકે તેની જે પોપ્યુલારિટી છે તે વધી રહી છે અત્યારે. તો આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂર છે કે આપણે હવે યહૂદી લોકોની જગ્યાએ નથી. એ ગેરસમજ ન થાય. ઘણા લોકોનું શિક્ષણ એ પ્રમાણેનું હોય છે કે હવે જે યહૂદી લોકોને આપેલા બધા જે વચનો હતા, યહૂદી લોકોના જે આશીર્વાદ છે તે હવે મંડળીને મળે છે. એ પવિત્ર શાસ્ત્ર પ્રમાણેનું શિક્ષણ નથી. યહૂદી લોકોના જે વચનો છે, યહૂદી લોકોને જે ભવિષ્ય વચન આપવામાં આવ્યું છે, જે આશીર્વાદો તેઓને માટે છે, તે યહૂદી લોકો માટે છે. આ જે આ જાતનું જે શિક્ષણ છે તેને રિપ્લેસમેન્ટ થિયોલોજી કહેવામાં આવે છે, કે આપણે યહૂદી લોકોને રિપ્લેસ કરી દીધા છે, આપણે તેઓની જગ્યાએ આપણને બેસાડી દેવામાં આવ્યા છે, ખાસ કરીને નવા કરાર પછી. પણ એવું બાઇબલમાં નથી લખ્યું, અને આ આપણે સમજવું જરૂરી છે, બહુ જ જરૂરી છે. એક સમય આવનાર છે, હા, અત્યારે આપણે જેવો જેન્ટાઇલ, વિદેશી કહેવાય છે, તેઓનો સમય છે. પણ આપણે દાનિયલના પુસ્તકમાં જોઈએ અને બીજી જગ્યાએ જ્યાં ભવિષ્ય વચન લખ્યા છે ત્યાં જોઈએ તો બહુ સ્પષ્ટ રીતે ત્યાં લખવામાં આવ્યું છે કે આપણો વિદેશીનો સમય, ધ જેન્ટાઇલ્સ ટાઈમ ઇઝ ગોઈંગ ટુ કમ ટુ એન્ડ. અને પછી જે આપણે વિપત્તિના 7 વર્ષની વાત કરીએ છીએ, જે આપણે પ્રકટીકરણમાં તે વિશે શીખીએ છીએ, તો જે તે સમય જે છે 7 વર્ષનો, એ યહૂદી લોકો માટે છે કે ત્યારે તેઓને પ્રભુની ઓળખ થશે, તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકાર કરશે. તે સમય એ યહૂદી લોકો માટેનો છે. અને ત્યારબાદ પછી જે બધા જ વચનો પ્રભુએ આપ્યા છે તે યહૂદી લોકો માટે આપ્યા છે તે પૂર્ણ થશે. આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે. યહૂદી અને મંડળી એ એક લોકો નથી, એ બે જુદી જુદી, આપણે અહીંયા લખ્યું છે તે પ્રમાણેની ભાષામાં હું કહું તો બે જુદી જુદી પ્રજા છે. અને આ ખાસ ધ્યાન રાખીને મારું સાંભળજો, કારણ કે અહીંયા જે પ્રજાની માટે લખવામાં આવ્યું છે અને તેનું તે માટે હું તમારું ધ્યાન પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય અને 20 અને 21મી કલમ દોરવા માંગુ છું. અહીંયા આપણને જોવા મળે છે કે પ્રભુ તેઓને શું ભવિષ્ય વચન આપે છે, તેઓને શું કહે છે. જુઓ મારી સાથે પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય અને તેનો 20 અને 21મી કલમ. એ કહે છે કે, અને તેમણે કહ્યું, તેઓથી હું મારું મુખ સંતાડીશ, ત્યારે તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ, કેમ કે તેઓ ઘણી હઠેલી પેઢી. આ યહૂદી લોકોને માટે કહેવામાં આવ્યું છે અને વિશ્વાસઘાતી છોકરા છે. ભલે આપણને લાગે કે આપણી મંડળીનું વર્ણન થઈ રહ્યું છે, પણ અહીંયા ગાડી યહૂદી લોકોની વાત કરવામાં આવી છે. જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, એટલે કે અન્ય દેવદેવીઓ તરફ આકર્ષાઈને પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે, અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ. અહીંયા તમે જો ધ્યાનથી સાંભળ્યું હોય તો અહીંયા પ્રજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ, મૂર્ખ દેશ જાતિ વડે હું તેઓને ક્રોધ ચડાવીશ. કોની વાત થઈ રહી છે અહીંયા ગાડી? યહૂદી લોકોની વાત થઈ રહી છે. હવે જ્યારે હું તમને આ વાત કહું ત્યારે એક વસ્તુ આપણે સમજવી બહુ જ જરૂરી છે, અને એકદમ પવિત્ર શાસ્ત્ર પ્રમાણે એક આ સત્યતા છે. એક જ પ્રજા એવી છે, એક જ નેશન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જે પ્રભુની પ્રજા છે, અને એ તો યહૂદી લોકો. અહીંયા પ્રભુ એવું નથી કહી રહ્યા, આપણે જે હમણાં વચન વાણ્યા પૂર્ણ નિયમમાં તેમાં, અથવા તો યશાયાનું પુસ્તક આપણે જે અત્યારે જેનું આપણે અભ્યાસ કરી રહ્યા છે એમાં પ્રભુ એવું નથી કહી રહ્યા કે હવે યહૂદી લોકોને મૂકી અને હું બીજી પ્રજા ઊભી કરીશ. આપણે યાદ રાખીએ કે મંડળીની જે શરૂઆત થઈ હતી એ શરૂઆતના જે લોકો હતા એ બધા યહૂદી હતા, 12 શિષ્યો હતા એ યહૂદી હતા. એટલે આપણે આપણે આ વાત સમજવાની જરૂર છે કે જે આ પ્રજા, દાખલા તરીકે મેં વાંચ્યું તે પ્રમાણે કે જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ, એટલે કે જે આપણે જેને મંડળી તરીકે ઓળખીએ છીએ તે પણ યહૂદી લોકોથી શરૂ થઈ હતી. અને અહીંયા પ્રભુ એમ કહી રહ્યા છે કે જે લોકો મારી વાત માને છે, મારી પર વિશ્વાસ મૂકે છે તે પ્રજા વડે હું તમને રોષિત કરીશ. મહેરબાની કરીને ગેરસમજ આ પ્રમાણેની થાય, આ પ્રમાણેની ન થાય કે યહૂદી લોકો એક પ્રજા છે અને હવે બીજી એક પ્રજા પ્રભુ પોતાની ઊભી કરવાના છે. ના, યહૂદી લોકો જ પ્રભુના લોકો છે, અને એ વાત આપણે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં વાંચીએ છીએ. ખાસ કરીને રૂમિયોનો પત્ર, મેં કીધું તે પ્રમાણે તેનો 9, 10, 11 અધ્યાય તમે વાંચો તો ત્યાં બહુ સ્પષ્ટ રીતે પાઉલે આપણને સમજણ આપી છે કે પ્રભુએ જે વચન અને જે આશીર્વાદો યહૂદીને આપ્યા છે, યહૂદી લોકોને આપ્યા છે, તેઓ પાછા લેનાર નથી. બલકે હું રૂમિયોનો અભ્યાસ પણ ગુજરાતીમાં હવે કરવાનો છું, જ્યારે 9મો અધ્યાય આવે ત્યારે ખાસ કરીને તમે સાંભળજો જો તમારે વધારે ઊંડાણમાં તેની સમજણ જોઈતી હોય. તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ, આપણા દેવ, આપણા તારનાર પણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પણ જે યહૂદી લોકોની સાથે વાત કરતા હતા, તેઓને જે સંદેશો આપતા હતા તેમાં આ પ્રમાણે કીધું હતું. માથીની સુવાર્તા તેની 21મો અધ્યાય અને 43મો કલમ કહે છે કે એ માટે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે. એટલે કે એમ નહીં કે યહૂદી લોકો પાસેથી લઈ લેવાશે, પણ જેઓ વિશ્વાસ નથી કરતા તેઓની પાસેથી લઈ લેવાશે, અને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે. એટલે કે જે શિષ્યો અને આપણે મંડળીની શરૂઆત જે આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈએ છે ત્યારે એ પહેલી મંડળી હતી તે યહૂદી લોકોથી જ બનેલી હતી. ત્યાં પણ પ્રભુ તેઓને આ જ પ્રમાણે કહે છે. અને જો આગળ વધીએ આપણે 3 કલમ વાંચીએ 65મો અધ્યાય તો કહે છે તે લોકો નિત્ય મારી દ્રષ્ટિ આગળ રહી અને મને કોપમાયન કરે છે. અને જો તમે જૂના કરારનો અભ્યાસ કરો તો આપણે જાણીએ છીએ કે કેટલી વાર આ ઇસ્રાયેલ પુત્રોએ તેમના હૃદય હઠીલા કરીને પ્રભુથી દૂર ગયા અને પ્રભુનો કોપ તેમની પર સળગી ઉઠ્યો, અથવા તો બીજી જે પ્રજાઓ હતી તેઓ દ્વારા તેઓ ગુલામીમાં ગયા. તેઓ વાડીઓમાં યજ્ઞ કરે છે ને ઈંટોની વેદીઓ પર ધૂપ બાળે છે. આ બહુ સમજવાની જરૂર છે વાલાઓ. અને તેઓ કબરોમાં રહે છે ને ભોંયરામાં રાતવાસો રહે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે ને ધિક્કારપાત્ર વસ્તુઓના નો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. આ જે યહૂદી પ્રજા હતી તેમને નિયમ આપવામાં આવ્યો હતો, અને એ નિયમમાં આપણે જોઈએ તો તેમને કેવી રીતે પ્રભુની સ્તુતિ કરવી, કેવી રીતે પ્રભુની આરાધના કરવી, કેવી રીતે પ્રભુની આગળ આવવું તે વિશે શીખવવામાં આવ્યું હતું. અને ત્યાં ખાસ કરીને જો તમે નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય વાંચશો, જ્યાં વેદીની વાત કરવામાં આવી છે, જ્યારે જ્યાં આજ્ઞાઓ આપવામાં આવી છે, ત્યાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુએ કીધું હતું કે મારી માટે ઈંટોની વેદી બાંધશો નહીં, કોઈ પણ જાતનું ત્યાં નહીં પણ ઘડકામ ના હોવું જોઈએ, કોઈ પણ જાતનું જે ટૂલ કહેવાય તે વાપરવું ના જોઈએ, કોઈ પણ જાતનું હથિયાર ઘડકામ કરવાનું નહીં, પણ જે માટીનું છે તેની મારી પર વેદી બનાવવાની. અહીંયા શું લખવામાં આવ્યું છે, અહીંયા જે વાડીઓમાં યજ્ઞ કરે છે, વાડીઓમાં યજ્ઞ એટલે જે અન્ય દેવદેવીઓની પૂજા કરતા હતા, અને આપણે આગળ યશાયાના બીજા પુસ્તકમાં જોયું હતું કે કેવા કાર્યો થતા હતા એ વાડીઓની અંદર, તે લોકો વાડીઓમાં એ કરતા હતા. જ્યારે પ્રભુ તેઓના દેવદેવીઓની સ્તુતિ કરે, અને ઈંટોની વેદીઓ એટલે પ્રભુએ જે વચન આપ્યા હતા તેનાથી બહુ જ દૂર આ યહૂદી લોકો ચાલ્યા ગયા હતા, અને પ્રભુનો નિયમમાં જે નિયમ જે આપવામાં આવ્યો હતો તે પ્રમાણે બિલકુલ તેઓ પ્રભુની સ્તુતિ કરતા ન હતા. હવે આગળ શું કહે છે કે તેઓ કબરોમાં રહે છે. હવે આપણે જ્યારે નિયમનો અભ્યાસ કરીએ તો ત્યાં કહેવામાં આવ્યું હતું કે જો તમે મરેલા માણસની પાસે લાશ પાસે હો તો તમે મંદિરમાં જઈ પણ નથી શકતા, યુ આર અનક્લીન, તમે અશુદ્ધ છો. બલકે યાજકને તો કહેવામાં આવ્યું હતું કે તમારા કુટુંબનું પણ કોઈ મરી જાય તો તમે તેમની નજીક જઈ નથી શકતા જ્યારે પ્રભુના દિવસો હોય ત્યારે. અને આ લોકો એ મર્યાદા ઓળંગીને હવે કહે છે કે તેઓ કબરોમાં રહે છે અને ભોયરામાં રાતવાસો રહે છે. તેઓને ભૂંડનું માંસ ખાવાની મનાઈ હતી, અને એ લોકો શું કરી રહ્યા છે, તેઓ ભૂંડનું માંસ ખાય છે, ને ધિક્કાર પાત્ર વસ્ત્રોના સેરવો તેઓના પાત્રોમાં હોય છે. એકદમ ભ્રષ્ટ જીવન. તેમની જે પ્રભુની સ્તુતિ છે તે એકદમ ભ્રષ્ટતાથી ભરેલી છે. જે પ્રભુએ કીધું છે તેનાથી તદ્દન ઊંધું આ લોકો કરી રહ્યા છે, તદ્દન વિરુદ્ધનું કાર્ય આ લોકો કરી રહ્યા છે. ઓ શું વાલાઓ, આપણે આપણી મંડળીમાં આપણી પોતાની અંગત આરાધનામાં આવું જોઈ રહ્યા છે? શું આપણે આપણા મનને મનાવી લીધું છે કે હવે તો ભાઈ 2024ની સાલ છે, 2025ની સાલ છે, હવે અમે બહુ એજ્યુકેટેડ છે, અમે ભણેલા ગણેલા છે, અમને એક નવી સમજ છે, અમારે બાઇબલમાં લખ્યું છે, હા બરાબર, પણ એ તો એ લોકોના સમય માટે હતું, હવે અમે બધા કારણ કે મારી પાસે વધારે સમજ છે આ બધી વાતમાં થોડું સમાધાન કરીએ, ના કરીએ, આપણી સમજ પ્રમાણે કરીએ તો કોઈ વાંધો નથી. ઓ વાલાઓ, જો આપણે એ કરી રહ્યા છે, જો તમે મંડળીમાં આવું કરી રહ્યા છો, જો તમે મંડળીના આગેવાન તરીકે આ બધી આવી જાતની જે સ્તુતિ છે તેને સપોર્ટ કરો છો, આધાર આપો છો, જો તમારા અંગત જીવનમાં જ્યારે તમારો એકાંત સમય છે જે પ્રભુની સાથે, તમારા પોતાના ખ્રિસ્તી જીવનમાં, તમારા પોતાની ખ્રિસ્તી ચાલમાં આવી રીતે જો સમાધાન તમે પ્રભુના વચન સાથે કર્યું છે તો આજે જ તમે જાગો વાલાઓ. કારણ કે પ્રભુ એ બહુ પ્રેમાળ છે, પણ એ ન્યાયી પણ છે, અને જો કે તે બહુ ધીરજ રાખનાર છે, એવું ન બને કે તેમનો ક્રોધ તમારી ઉપર સળગી ઉઠે. આગળ જઈએ તો 5મી કલમ કહે છે, તેઓએ કહ્યું કે તું વેગળો રહે, મારી પાસે આવીશ નહીં, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું. તેઓ મારા નસકોરામાં ધુમાળા સમાન ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે. શું હાલાવો, તમે સમજ્યા અહીંયા શું લખવામાં આવ્યું છે? ફરી વાંચું છું. તેઓ કહે છે, એટલે કે યહૂદી લોકો કહે છે, અને આ પ્રભુને કહી રહ્યા છે, તું વેગળો રહે, મારી પાસે આવીશ નહીં, કેમ કે હું તારા કરતાં પવિત્ર છું. વિચારો હાલાવો, શું આપણું એટીટ્યુડ, આપણું વલણ પણ આ પ્રમાણેનું છે કે પ્રભુ તમે મારી અમારી મંડળીથી દૂર રહો, અમે વી ગાટ ધીસ, તમારે અત્યારે ઇન્ટરફિયર થવાની જરૂર નથી, અમે અમને ખબર છે શું કરવાનું, કેવી રીતે આ મશીન કેવી રીતે ચાલે, અમે ચલાવી રહ્યા છે, આટલું દાન આવે છે, આટલા સભ્યો વધ્યા છે, આમ થયું છે, તમે હવે ઇન્ટરફિયર કરશો નહીં. એમાં જો ભૂલે ચૂકે કોઈ પાળક એવા આવી જાય કે જેઓ પ્રભુના વચન આપતા હોય અને કંઈક એવી વસ્તુ જે મંડળીમાં બની રહી હોય જે પવિત્ર શાસ્ત્રની વિરુદ્ધ હોય, તો એ પાળકની તો આવી જ બને. તમે ભાઈ આવું બધું ના શીખવશો, આપણે જેમ ચાલે છે એમ ચાલવા દો. અને એ બાળકની બદલી થતાં બહુ વાર ન લાગે. મારા જેવા જે આવી રીતે સ્પષ્ટ રીતે બોલનારા હોય એમનો તો પૂછવાનું જ નહીં. અને જો પ્રભુ તેઓને શું કહે છે, તેઓ મારા નસકોરામાં ધુમાળા સમાન છે. જો કદાચ કોઈ દિવસ સળગાઈ હોય તો તમને ખબર છે, જો ધુમાળો આંખમાં જાય કે નાકમાં જાય તો શ્વાસ લેવાની અને કેવી તકલીફ પડતી હોય છે. અને પ્રભુ કહે છે કે આ લોકો મારી માટે એ ધુમાળા સમાન છે ને આખો દિવસ બળતા અગ્નિ જેવા છે. શું પ્રભુ મારી અને તમારી માટે આ કહી રહ્યા છે? શું આજની આપણી મંડળીને માટે પ્રભુ આ રીતે વિચારી રહ્યા છે? ખરેખર વાલાઓ, આપણે પવિત્ર વચન પ્રમાણે ચાલવાની બહુ જરૂર છે, કે એવું ન બને કે પ્રભુ આપણને કહે કે તમે મારા નસકોરામાં ધુમાળા સમાન છો. આગળ વધીએ. જેવો એ મારી આગળ લખેલું છે, હું બદલો વાળી આપ્યા વિના છાનો રહેનાર નથી, યહોવાએ કહ્યું. તેમના ઉરમાં તમારા પોતાના અપરાધોનો બદલો તથા તમારા પૂર્વજો કે જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો હતો ને ડુંગરો પર મને નીંદ્યો હતો, તેઓ તેમના અપરાધોને હું એકત્ર બદલો વાળીશ. વળી હું પ્રથમ તેમની કણીઓનું ફળ તેમના ઉરમાં માપી આપીશ. યહોવા કહે છે કે જેમ ઝુમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે તેઓ નાશ, દ્રાક્ષારસ મળે છે ત્યારે તેનો નાશ કરશો નહીં કેમ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે, તેમ હું મારા સેવકોને માટે કરીશ જેથી તેઓ સર્વનો નાશ ન થાય. પ્રભુનું રેમનન્ટ, પ્રભુના લોકો, ગમે તેવું આપણને લાગે કે ભ્રષ્ટતા મંડળીમાં આવી ગઈ છે કે આપણા ધર્મમાં આવી ગઈ છે, કાયમ પ્રભુના લોકો હોય છે કે જેઓ ખરેખર ખરા ખંતથી પ્રભુને પાળતા હોય છે, તેમના વચન પાળતા હોય છે અને આજ્ઞાંકિત રીતે ચાલતા હોય છે. તેમ હું મારા સેવકો માટે કરીશ જેથી તેઓ સર્વનો નાશ ન થાય. હું યાકૂબમાંથી સંતાન તથા યહૂદીયામાંથી મારા પર્વતોનો વારસ કાઢી લાવીશ અને મારા પસંદ કરાયેલા તેનો વારસો પામશે ને મારા સેવકો ત્યાં વસશે. જે મારા લોકોએ મને શોધ્યો છે તેમને માટે સારોન ઘેટાના ટોળામાં બીડ સમૂહ થશે ને આખોરની ખીણ ઢોરોનું વિશ્રામ સ્થાન થશે. પણ તમે જે યહોવાનો ત્યાગ કરનારા, મારા પવિત્ર પર્વતને વિસરનારા, સૌભાગ્ય દેવીને માટે ભણું પીરસનારા ને વિધતાની આગળ મિશ્ર દ્રાક્ષા રસ ધરનાર, તમને હું તરવારને માટે નિર્માણ કરીશ ને તમારે સૌએ સંહારને સરળ થવું પડશે, કેમ કે મેં હાંક મારી ને તમે ઉત્તર આપ્યો નહીં, હું બોલ્યો ને તમે સાંભળ્યું નહીં, પણ મારી દ્રષ્ટિમાં જે બુંડું હતું તે તમે કર્યું ને જે હું ચાહતો ન હતો તે તમે પસંદ કર્યું. આપણા આ જીવનમાં બે જ માર્ગ છે અને અહીંયા જે વચનો મેં વાંચ્યા તે પ્રમાણે યહૂદી લોકોએ ખોટો માર્ગ પસંદ કર્યો છે. નીતિવચનોનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 25મી કલમ અને નીતિવચનોનું પુસ્તક તેનો 14મો અને 12મી કલમ, બંને કલમ લગભગ સરખી જ છે. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે. અહીંયા આ જે વચનો આપણે વાંચ્યા કે જ્યારે મોટાભાગની યહૂદી પ્રજા અન્ય દેવદેવીઓ તરફ ભાગી રહી હતી. ત્યાં પ્રભુના અમુક જે લોકો હતા તે ખરેખર પ્રભુએ સાચવી રાખ્યા હતા. અને પ્રભુએ આ વચન આપણને વારંવાર આપ્યું છે પવિત્ર શાસ્ત્રમાં કે ગમે તે થઈ જાય. આપણે એલિયાનું ઉદાહરણ જાણીએ છીએ, જ્યારે એ જંગલમાં ઝાડ નીચે બેઠો હતો અને ખાસ પ્રાર્થના કરતો હતો કે પ્રભુ લઈ લે, મરવાની રાહ જોઈને બેઠો હતો, ત્યારે પ્રભુ એને આવીને કહે છે કે તું એમ ના સમજીશ કે તું એકલો જ છું, 7000 બીજા એવા છે કે જેમના ઘૂંટણ અન્ય દેવદેવીઓ ગાડી નમ્યા નથી. વાલાઓ, પ્રભુના લોકો દરેક જગ્યાએ પ્રભુએ સાચવી રાખ્યા છે. ભલે એમ લાગે કે બહુ ભ્રષ્ટ આવી ગઈ છે આપણી મંડળીમાં, ભલે એવું લાગે કે આ આ આ ખ્રિસ્તી લોકોનું શું થશે, એવા પાળક, એવા સેવકો, એવા એવી સેવિકાઓ પ્રભુએ સાચવી રાખ્યા છે જેઓ ખંતથી પ્રભુના વચન પ્રમાણે જીવે છે અને લોકોને પ્રભુનું વચન આપે છે. અને હવે જે હું વાંચનાર છું, આપણે જે 13મી કલમથી આગળ જો તમે જુઓ તો આપણે જોઈએ છીએ કે જે આશીર્વાદો છે પ્રભુમાં તે આપણને શીખવવામાં આવ્યા છે, અહીંયા લખવામાં આવ્યા છે. તે માટે પ્રભુ યહોવા કહે છે કે જુઓ મારા સેવકો ખાશે પણ તમે તો ભૂખ્યા રહેશો, જુઓ મારા સેવકો પીશે પણ તમે તો તરસ્યા રહેશો, જુઓ મારા સેવકો આનંદ કરશે પણ તમે તો લજ્જિત થશો, જુઓ મારા સેવકો હૃદયના ઉમળગાથી હર્ષનાદ કરશે પણ તમે હૃદયના ખેદને લીધે શોક કરશો ને જીવના સંતાપને લીધે વિલાપ કરશો. તમે તમારું નામ મારા પસંદ કરેલાઓને સાપ આપવા માટે મૂકી જશો ને પ્રભુ યહોવા તમને મારી નાખશે અને તે પોતાના સેવકોનું નામ બીજું પાડશે. જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માંગશે તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માંગશે, અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે, કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે ને તેઓ મારી આંખોથી સંતાય રહે છે. બહુ ટૂંકમાં કહું તો પ્રભુની સાથે ચાલવામાં, પ્રભુને આજ્ઞાંકિત રહીને ચાલવામાં જોઈએ છે કે કેટલા આશીર્વાદ છે. અને જ્યારે આપણે નથી પ્રભુની સાથે ચાલતા, પ્રભુની વિરોધ ચાલીએ છીએ, પ્રભુનો વિરોધ કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે કેટલી કફોડી આપણી હાલત થાય છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે કેમ આમ, કેમ મારે જ આવું થાય છે, કેમ ફલાણને આવું થતું નથી. શું તમે તમારા પોતાના જીવનનું નિરીક્ષણ કર્યું છે? શું તમે જુઓ છો કે શું હું પ્રભુના નામે ઢોંગ કરી રહ્યો છું, કે હું ખરેખર પ્રભુને જે માન અને મહિમા મળવો જોઈએ અને પ્રભુને આજ્ઞાંકિત થઈને હું ચાલું છું? સમજવું બહુ જરૂરી છે. આગળ આપણે જોઈએ તો 17મી કલમ કહે છે કે જો હું નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું અને આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં, પણ હું જે ઉત્પન્ન કરું છું તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાવ, કેમ કે હું યરુસાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. હવે અહીંયા જો તમે જે હેડિંગ છે, જે શીર્ષ આપ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે નવી સૃષ્ટિ. અને હવે જે વચનો છે આ 17મી કલમથી તે અંતની કલમ, તે બે જુદા જુદા સમયની વાત કરે છે, એટલે તેમાં આપણે ગેરસમજ ન થાય. અત્યારે મેં જે વચન વાંચ્યું, જે શરૂઆતનું વચન છે, એ આપણને જે નવું સ્વર્ગ અને નવી પૃથ્વી છે તેના વિશે કહે છે. કારણ કે અહીંયા જે વસ્તુ લખવામાં આવી છે પણ હું જે ઉત્પન્ન કરું છું, એ જે શબ્દ છે એ શબ્દ છે બારા. એ જે ઓરિજિનલ લેંગ્વેજની હું વાત કરું છું, એ જ શબ્દ આપણને ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં જોવા મળે છે, જ્યારે પ્રભુએ આ પૃથ્વીનું સર્જન કર્યું. એટલે કે આ જે કહે છે કે જે હું નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું અને આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. આ વાત ક્યારે બનવાની છે? આપણે જો આપણો નવો કરાર જાણતા હોય તો આપણે જોઈએ છીએ કે પ્રકટીકરણના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે સ્વર્ગમાં હોઈશું તો ત્યાં કોઈ આંસુ નથી, કોઈ બીમારી નથી, આપણને કોઈ એ બધી જે બીનાઓ છે તેનું કોઈ સ્મરણ હશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. પણ હું જે ઉત્પન્ન કરું છું તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ, કેમ કે હું યરૂસાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. હવે જો આપણે આગળ જેમ વાંચીશું ત્યારે જે જે પૃથ્વીનું વર્ણન કરવામાં આવ્યું છે અથવા તો જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે એ આપણે જે 7 વર્ષનો વિપત્તિનો સમય છે ત્યાર પછીનું જે આપણે 1000 વર્ષનું જેને મિલેનિયમ કિંગડમ કહેવામાં આવે છે, પ્રભુનું રાજ્ય, આ પૃથ્વી પરનું જે રાજ્ય છે, અત્યારની જે પૃથ્વી છે તેના વિશે આપણને શીખવે છે, જેના વિશે આપણે યશાયાના 12મા અધ્યાયમાં શીખ્યા હતા અને બીજી બધી જગ્યાએ પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જે છે એ રિસ્ટોર્ડર છે, એટલે કે ફરીથી પ્રભુએ જેને ફિક્સ કર્યું હોય, માફ કરજો ગુજરાતી શબ્દ બરાબર આવતો નથી, ઇટ્સ અ રિસ્ટોર્ડ અર્થ, એટલે કે આપણે કોઈ જૂની વસ્તુ લઈ અને એને ફરીથી સમી કરી અને જાણે કે નવી હોય એવી બનાવીએ, તે સમયની હવે આપણે વાત જોઈશું. એ 1000 વર્ષનું જે પ્રભુનું રાજ્ય છે તે દરમિયાન આપણે જ્યારે યશાયાના 12મા પુસ્તકમાં જોઈએ છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે નાનું છોકરું સાપના દરમાં હાથ નાખશે, ઘેટું અને વરુ સાથે રમશે વગેરે વગેરે જે વચન લખવામાં આવ્યા છે તે આ 1000 વર્ષનું જે રાજ્ય છે તે વિશે આપણને શીખવે છે. આવો જો આપણને શું કહેવામાં આવ્યું છે. વળી હું યરૂસાલેમથી આનંદ પામીશ ને મારા લોકથી હરખાઈશ, તેમાં ફરીથી રુદન કે વિલાપનો સાદ સાંભળવામાં આવશે નહીં. ત્યાંથી ફરી થોડા દિવસોનું ધાવણું બાળક અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘણો માણસ મળી આવશે નહીં, કેમકે જુવાન 100 વર્ષની વયનો છતાં સ્થાપિત થશે નહીં. એટલે કે આ 1000 વર્ષનું પ્રભુના જે રાજ્યનું છે તેનું વર્ણન થઈ રહ્યું છે. વળી તેઓ ઘરો બાંધી તેઓમાં રહેશે ને દ્રાક્ષાવાડીઓ રોપી તેમના ફળ ખાશે, તેઓ બાંધશે તેમાં બીજા વધશે નહીં એમ નહીં બને, તેઓ રોપશે ને તે બીજો ખાશે એવું થશે નહીં, કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે. ફરીથી, કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે ને મારા પસંદ કરેલા પોતાના હાથોના કામોના ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. ફરીથી આ 1000 વર્ષના પ્રભુના રાજ્યની વાત થઈ રહી છે. આપણે એક વખત સ્વર્ગમાં જઈએ પછી તો કોઈ આયુષ્ય છે જ નહીં, પછી તો અનંતકાળ છે. આ જે એ 1000 વર્ષનો સમય છે, 7 વર્ષની જે વિપત્તિ પછી જે આવનાર છે, તો એ 7 વર્ષની વિપત્તિ જ્યારે સમાપ્ત થશે ત્યારે એવું નહીં બને કે બધાનો નાશ થશે. એવા લોકો પણ હશે કે જેઓ એ 7 વર્ષમાં સર્વાઈવ કરી અને એ 1000 વર્ષમાં તેઓ તેમાં અંદર આવશે. દે વિલ એન્ટર ઇન ટુ ધ 1000 યર કિંગડમ મિલેનિયમ. અને એ ત્યારે જ્યારે ત્યારે પણ જે અત્યારની જે પ્રક્રિયા છે તે હશે, એટલે કે બાળકો થશે અને લોકો જે ધંધા વ્યવસાય એ બધું જ થનાર છે. તમે ઝખારિયાનું પુસ્તકના અંતમાં તમે વાંચી શકો છો, આપણે પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચી શકીએ છીએ. આ જે જીવન છે 1000 વર્ષ સુધી તે ચાલતું આવશે. બલકે જો તમારે ખરેખર આની પર ઊંડાણમાં અભ્યાસ કરવો હોય તો જે ઉત્પત્તિનો અભ્યાસ કર્યો છે, ઉત્પત્તિનો 25મો અધ્યાય, જ્યાં ઇબ્રાહીમના જે કટુરા સાથેના 5 છોકરાઓનો જ્યાં આપણને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એ જે 5 છોકરાઓ છે તે આપણને એ 1000 વર્ષનો જે ગાળો છે તે વિશે શીખવે છે. અને એની માટે હું વિગતવાર કોઈ દિવસ, મને લાગે છે એ તો ખાલી ઇંગ્લિશમાં જ છે, એનો કોઈ દિવસ વિગતવાર તેની હું તમને સમજણ આપીશ. પણ એ જે કટુરાના 5 દીકરા હતા તે આપણને 1000 વર્ષના રાજ્યનું શિક્ષણ આપે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઝાડના આયુષ્ય જેટલું, હવે આપણે જાણીએ છીએ કે જે ઝાડ છે કેટલા લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે, એટલે પ્રભુ અહીંયા આપણને કહી રહ્યા છે કે તે સમયે ફરીથી જેવી રીતે એદનવાડીમાં હતું તે પ્રમાણે, અને ત્યાર પછીનો જે સમય હતો આપણે તે પ્રમાણે માણસ ઘણા વર્ષો સુધી રહેશે. લખ્યું છે તે પ્રમાણે કે જુવાન 100 વર્ષનો જુવાન કહેશે અથવા તો બાળક કહેવામાં આવશે. લાંબા કાળ કામોના ફળનો ભોગવટો લાંબો કાળ સુધી કરશે. તેઓ નકામી મહેનત કરશે નહીં ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોના સંતાન છે. કોઈ જાતનું યુદ્ધ, કારણ કે આપણે જ્યારે ગીતશાસ્ત્રનો બીજો અધ્યાય વાંચીએ જે વિચ ઇઝ અ મેસિયાનિક સામ, અને એ પણ આપણને આ 1000 વર્ષનું પ્રભુનું રાજ્ય છે તે વિશે આપણને શીખવે છે, તો ત્યાં લખવામાં આવ્યું છે કે હી વિલ રૂલ વિથ એન આયર્ન રાડ, લોખંડના સળિયાથી. એટલે કે પ્રભુ એ રાજા છે અને કોઈ જાતની કોઈ જાતનું અન્યાયપણું તે સમયે ચલાવી લેશે નહીં. અને એ આશીર્વાદોનું વર્ણન અહીંયા આપણે વાંચી રહ્યા છે. 24મી કલમ કહે છે કે તેઓ હાંક મારે ત્યાર પહેલાં હું તેઓને ઉત્તર આપીશ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ, હજુ તો આપણે બોલીએ તે પહેલાં ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. કેવા અજાયબ દેવની આપણે સ્તુતિ કરી રહ્યા છે. આગળ ફરી ઉલ્લેખ કરવામાં આવે છે કે વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચડશે ને સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહીં ને વિનાશ કરશે નહીં, એવું યહોવા કહે છે. ફરીથી કોઈ ગેરસમજ ન થાય એટલા માટે શરૂઆતની જે આપણે શરૂઆતનું જે વર્ણન આપણે વાંચ્યું 17:18-19 કલમ, આપણને જે સ્વર્ગની વાત થઈ રહી છે, સ્વર્ગની વાત થઈ રહી છે, ત્યાર પછીનું એ 1000 વર્ષનું જે રાજ્ય છે, એટલે કે આપણે સ્વર્ગમાં જઈશું તે પહેલાંનો સમય છે તે વિશે આપણને શીખવે છે. આશા રાખું છું કે મેં તમને બહુ ગૂંચવણમાં ના નાખી દીધા હોય. આગળ વધીએ આપણે તો 66મા અધ્યાયમાં આપણે જોઈએ તો શું લખવામાં આવ્યું છે. યહોવા એવું કહે છે કે આકાશો મારું રાજ્યસન છે ને પૃથ્વી મારું પાયાસન છે. હવે જ્યારે તમે આ વચન વાંચો તો ઘણી જગ્યાએ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આકાશ મારું રાજ્યસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. માથીની સુવાર્ત તેનો 5મો અધ્યાય તેની 33-35મી કલમ આ પ્રમાણે આપણને કહે છે કે વળી તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર. એમ પુરાતન સમયમાં લોકોમાં કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાઓ, આકાશના નહીં કેમ કે તે ઈશ્વરનું રાજ્યસન છે અને પૃથ્વીના નહીં કેમ કે તેમનું પાયાસન છે, અને યરૂશાલેમના નહીં કેમ કે તે મોટા રાજનું નગર છે. યર્મિયાનો વિલાપ તેનો 2જો અધ્યાય અને 1લી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે પ્રભુએ કોપરૂપી વાદળોથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે, તેમણે ઇઝરાયેલના શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે ને પોતાના કોપના દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. અને ઘણી બધી કલમો હું તમને આપી શકું છું કે 1 ક્રોનિકલ એટલે કે કાળવૃત્તાંત તેનો 28મો અધ્યાય 2જી કલમ છે, ગીતશાસ્ત્ર 99 તેની 5મી કલમ છે, ગીતશાસ્ત્ર 110 તેની 1લી કલમ છે. ત્યાં દરેક જગ્યાએ આપણને આ સત્ય જોવા મળે છે કે આકાશો મારું રાજ્યસન છે ને પૃથ્વી મારું પાયાસન છે, તેમ મારે માટે કેવું ઘર માનશો. એટલે કેવી રીતે, અને આ જ વસ્તુ આપણે જોઈએ છીએ કે સુલેમાને મંદિર બાંધ્યું અને બીજા જે મંદિર બંધાયા તે તમે જાણો છો, ને પ્રભુ કહે છે કે હું કેટલો વિશાળ છું, તમે કેવી રીતે મને આ મંદિરમાં રાખશો અને મારું વિશ્રામ સ્થાન કેવું થશે. વળી યહોવા કહે છે કે મારે જાતે આ બંધાને ઉત્પન્ન કર્યા છે એટલે તેઓ થયા છે, પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને ધ્રુજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ કરીશ. વિચારો વાળા હો કે છે તમે મારી માટે શું કરવાના છે? આપણે ઘણી વખત કહીએ મેં તો પ્રભુને આટલું બધું દાન આપી દીધું, મેં તો પ્રભુ માટે આટલું બધું કરી નાખ્યું. આપણી લાયકાત શું છે? આપણી આપણે કશું જ નથી, ધૂળ છીએ. જે બી પ્રભુ માટે કરીએ છીએ એ બધું પ્રભુએ જ ઉત્પન્ન કર્યું છે, પ્રભુએ જ આપેલું છે. અને આ વાત આપણે સમજવી બહુ જરૂર છે. ઘણી વખત આપણે જ્યારે દાન આપવાની વાત થાય છે, ખાસ કરીને દશાંશ આપવાની વાત થાય છે, અને ત્યારે આપણે આઘા પાછા થઈ જતા હોય છે. ઓ મારા દસ, મારા જે મારો પગાર આવે છે, મારી જે ઇન્કમ છે, એમાંથી 10% મારે પ્રભુને આપી દેવાનું. વાલાઓ આપણે એ પ્રમાણે વિચારવાનું કે પ્રભુ આપણને 90% રાખવા દે છે, કારણ કે 100 એ 100% એમનું જ છે. એ તો એમની કૃપામાં આપણને 90% રાખવા દે છે. અને હું ઘણી વખત આપણું આજનું શિક્ષણ ગિવિંગ પર નથી અથવા તો દાન પણ નથી, પણ હું ઘણી વખત લોકોને કહેતો હોઉં છું કે જો તમે તમારો જે પગાર છે, તમારી જે સેલરી છે, એમાંથી જો 10% ના આપી શકતા હોય તો તમે જે પ્રમાણે આપો છો એ પ્રમાણે પ્રભુ તમારી સેલેરી એડજસ્ટ કરી દેશે, એટલે તમે 10% થઈ જશે. ધ્યાનમાં રાખીએ કે એવું ન થાય કે પ્રભુ આપણા દાનાર્પણ પ્રમાણે આપણી સેલેરી સેટ કરે. આ તો વિચારવા જેવી વાત છે. પણ અહીંયા ગાડી આપણને શું કહેવામાં આવ્યું છે કે પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનોના લીધે ધ્રુજે છે, તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ. ગરીબ તથા નમ્ર, આ જ વાત આપણે દાઉદ રાજાના મોંએ સાંભળીએ છીએ. કિસ્શાશાસ્ત્રનો 51મો અધ્યાય, વજાયબ જેવો અધ્યાય છે, પસ્તાવાની જે પ્રાર્થના છે, અત્યારે એ કહે છે કે કોન્ટ્રાઇટ હાર્ટ, નમ્ર હૃદયનો મારા વચનને લીધે ધ્રુજે છે, તેની જ તરફ હું દ્રષ્ટિ કરીશ. આગળ વધીએ. બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો, હલવાનનો યજ્ઞ કરનાર ને કૂતરાનું ડોકું મળી નાખનાર જેવો, ખાધ્ય પણ ચઢાવનાર ને ભૂંડનું લોહી ચઢાવનાર જેવો, ધૂપથી સ્મારક અર્પણ કરનાર ને મૂર્તિને આશીષ આપનાર જેવો ગણાય છે, તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માણે છે. હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ, કેમ કે મેં હાંક મારી ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો, હું બોલ્યો પણ તેઓએ મારું સાંભળ્યું નહીં, અને તેઓએ મારી દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું. યહોવાના વચન સાંભળીને ધ્રુજનારા, તમે પ્રભુની વાત સાંભળો. તમારા ભાઈઓ કે જે તમારો દ્વેષ કરે છે ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓને કહ્યું છે કે યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે જેથી અમે તમારો આનંદ જોઈએ, પણ તેઓ લજવાશે. નગર તરફ હંગામાનો અવાજ, મંદિર તરફથી કોલાહોલ, જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર. યહોવાનો સ્વર, આ યહોવાનો સ્વર એટલે શું છે સમજવું બહુ જરૂરી છે. જ્યારે તો આપણે તમે આમોસનું પુસ્તક જો તો ત્યાં તાનો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને હું એ કલમ શોધી રહ્યો છું ગુજરાતીમાં. આમોસનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 2જી કલમ આ પ્રમાણે કહે છે. આમોસનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 2જી કલમ આ પ્રમાણે કહે છે કે તેણે કહ્યું, યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂસાલેમમાંથી ઘાંટો પાડશે, અને ભરવાળોના ગૌચારો શોકાતુર થશે, ને કારમેલનું શિખર કરમાઈ જશે. આજ યશાયાના પુસ્તક તેનો 30મો અધ્યાય અને 30મી કલમ આપણને આ પ્રમાણે કહે છે. આજ પ્રભુના અવાજ વિશે આપણને શીખવે છે. તો આપણે જોઈએ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે ને ઉગ્ર કોપથી બળતા અગ્નિથી અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઉતરી પડવું દેખાડશે. એટલે કે સમય આવી રહ્યો છે વાલાઓ, કે પ્રભુનો ન્યાય આવનાર છે, પ્રભુ આપણી મધ્યે આવનાર છે. અને અહીંયા મેં જે ત્રીજી કલમથી તે આપણે છઠ્ઠી કલમ સુધી તે વાંચ્યું, તે પ્રભુ કહી રહ્યા છે કે તમે આ જે બધા કાર્યો કર્યા છે, મારી વિરુદ્ધના કાર્યો કર્યા છે, જે પ્રમાણે તમે યજ્ઞ કરી રહ્યા છો, હવે તમે મારી ગર્જના સાંભળશો, તમારો ન્યાય થનાર છે. નગર તરફ હંગામાનો અવાજ, મંદિર તરફથી કોલાહલ, જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે, તે યહોવાનો સ્વર. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આ ક્યાં સુધી આવું ચાલ્યા કરશે, ક્યાં સુધી આ લોકો જે ભૂંડાઈમાં ચાલી રહ્યા છે, ક્યાં સુધી તેઓ વૃદ્ધિ પામશે, ક્યારે પ્રભુ આપણી તરફ જોશે. વાલાઓ, એક સમય આવી રહ્યો છે કે પ્રભુની ગર્જના, પ્રભુના યહોવાનો સ્વર તે લોકો સાંભળશે અને પ્રભુ તેઓનો ન્યાય કરશે. અને હવે આ જે 7-9 કલમ છે ત્યાં આપણે જોઈએ છીએ કે ફરી આ પ્રજાને સ્થાપિત, દેશને સ્થાપિત કરવામાં આવે છે. અહીંયા લખવામાં આવ્યું છે, ચૂંક આવ્યા પહેલાં તેનો પ્રસવ થયો. એટલે કે જ્યારે આ જે સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય, પ્રસવ વેદનાની વાત અહીંયા થઈ રહી છે. પ્રસવ વેદના થયા પહેલાં તેને છોકરો સાંપડ્યો છે. આ પ્રમાણે કોણે સાંભળ્યું છે, આ પ્રમાણે કોણે જોયું છે, શું એક દિવસમાં દેવનો પ્રસવ થાય, શું પ્રજા એકાએક જન્મ પામે, પરંતુ સિયોનને પ્રસવ વેદના થઈ કે તરત જ તેણે પોતાના છોકરાને જન્મ આપ્યો. યહોવાએ કહે છે, હું પ્રસૂતિ કાળ પાસે લાવીને પ્રસવ નહીં કરાવું. તારો ઈશ્વર કહે છે કે હું જેને જન્મ આપનાર છે તે હું ગર્ભસ્થાન બંધ કરું. આજ વાત આપણે યશાયાનું પુસ્તક તેના 54મા અધ્યાય અને પહેલી કલમમાં જોઈ હતી, અને એ જ વસ્તુ આપણે ગલાતીઓનું જે પત્ર છે તેમાં 4 અધ્યાયમાં પણ આપણે જોઈ હતી. તો આપણે યશાયાનું 54મો અધ્યાય પહેલી કલમ કહે છે કે એ સંતાન વિહોણી જેણે બાળકને જન્મ્યો ના આપ્યો નથી તે તું હર્ષનાદ કર, જેણે પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જય ઘોષ કર, કેમ કે યહોવા કહે છે કે તજાયેલીના છોકરા પરણેલીના છોકરા કરતાં ઘણા હશે. આ પ્રભુ બહુ આશીર્વાદિત વચન આપણને આપી રહ્યા છે કે પ્રભુ પોતાના લોકોની સ્થાપના કરશે અને ફરીથી તેઓ એક મોટી પ્રજા થનાર છે. આપણે જાણીએ છીએ કે નિર્ગમનના પુસ્તકમાં પ્રભુએ એક જ રાતમાં યહૂદી લોકોને જે મિસરના લોકોના હાથમાંથી છોડાવ્યા, તેમની ગુલામીમાંથી છોડાવ્યા, અને એ દિવસે રાતોરાત એક પ્રજા સ્થાપન થઈ. અને એ જ રીતે અહીંયા કહેવામાં આવી છે કે પરંતુ સિયોનને પ્રસવ વેદના થઈ કે તરત જ તેણે પોતાના છોકરાને જન્મ આપ્યો. એટલે કે અહીંયા જે સ્ત્રી વિશે વાત થઈ રહી છે એ યરુસાલેમની વાત થઈ રહી છે. વાલાઓ, કે પ્રભુ ફરી તેઓને સ્થાપન કરનાર છે. અહીંયા કોઈ સ્ત્રીની વાત નથી થઈ રહી. વાલાઓ, અહીંયા આપણે વારંવાર યશાયાના પુસ્તકમાં જોયું છે કે યરુસાલેમ વિશે બાબિલોનને એક સ્ત્રીના રીતે તેને ઓળખ આપવામાં આવી છે. યરુસાલેમ પર પ્રેમ કરનાર તમે સર્વ, 10મી કલમ હું વાંચી રહ્યો છું 66ના અધ્યાયમાં, યરુસાલેમ પર પ્રેમ કરનારા તમે સર્વ તેની સાથે હરખાઓ ને તેને લીધે આનંદ કરો, તેને લીધે શોક કરનારાઓ તમે સર્વ તેની સાથે હરખાઓ, જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાવ અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને મગ્ન થાવ. કેમ કે યહોવા કહે છે કે હું તેની પાસે નદીની જેમ શાંતિ તથા ઉભરાતા નાણાંની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રશ્નાર છું. તમે ધાવશો, કેડે ઊંચકી લેવાશો, ખોડામાં તમને લાડ લડાવશે. જેમ કોઈ માણસ તેની માં દિલાસો આપે છે તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરુસાલેમમાં તમે દિલાસો પામશો, તમે જોશો અને હરખાશો, તમારા હળકા લીલોતરીની જેમ ખીલશે અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે ને પ્રભુના વૈર્યો પર તે કોપમાયન થશે. આ વચન મેં જે વાંચ્યા અને હું બહુ ઝડપથી વાંચું છું કારણ કે બહુ સહેલા વચનો છે. આપણે પ્રભુના આશીર્વાદ જોઈ રહ્યા છે. અહીંયા જોઈએ છે કે પ્રભુ કેવી રીતે પોતાના લોકોને સ્થાપિત કરનારા છે. પણ એક વાત પર હું તમારું ધ્યાન દોરનાર છું. કદાચ જ્યારે આ વચન વાંચો તો હવે ગીતશાસ્ત્રનો 23મો અધ્યાય જે આપણે જાણીએ છીએ કે તે આપણને શાંત પાણી પાસે દોરી જશે, એ જ વાત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે હું તેની પાસે નદીની જેમ શાંતિ તથા ઉભરાતા નાળાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રસનાર છું. પ્રભુ આપણો ઘેટા પાળક 15મી કલમ કહે છે, કેમ કે જુઓ યહોવા અગ્નિ દ્વારા આવશે અને એમના રથો વંટોડિયા જેવા થશે, તે કોપથી પોતાના રોષને તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે, કેમ કે યહોવા સર્વ માણસ જાત સાથે અગ્નિથી તથા પોતાના તરવારથી વાત કરનાર છે અને યહોવાથી વિંધાયેલા ઘણા થશે. પ્રભુના ન્યાયનો દિવસ જ્યારે અગ્નિ અને તરવારથી અને એનું વર્ણન આપણે પ્રકટીકરણના 19મા અધ્યાયમાં જોઈ શકીએ છીએ કે પ્રભુ જે તેમની પર વિશ્વાસ નથી કરતા તેઓની શું હાલત કરનાર છે. વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ બુનનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઉંદર ખાનાર છે, તેઓ સર્વ નાશ પામશે એમ યહોવા કહે છે. કેમ કે હું તેઓના કામ તથા તેઓના વિચારો જાણું છું. સર્વ પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો સમય આવે છે, તેઓ આવીને મારો મહિમા જોશે. હવે વાલાઓ, એક વસ્તુ આપણે અહીંયા જોઈએ, લખ્યું છે કે બુનનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ. આનો મતલબ એમ નથી કે જો ભૂલથી તમે કોઈ દિવસ બુનનું માંસ ખાઈ લીધું હોય, અથવા તો આપણે નવા કરારના શિક્ષણ પ્રમાણે કે બધું જ જે ખાવાનું છે તે શુદ્ધ છે એ પ્રમાણે હોય, એનો મતલબ એમ નહીં કે તેઓની અહીંયા વાત થઈ રહી છે. વાત અહીંયા એ છે કે જે પ્રભુના નિયમને આધીન નથી થતો, હૃદયથી જે પ્રભુને આધીન નથી, તેઓનો નાશ કરવામાં આવશે. આ વાત આપણે યાદ રાખીએ. અહીંયા ધીસ ઇઝ નોટ અબાઉટ બંચ ઓફ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. અહીંયા આપણે એવું નથી કે મેં આ કર્યું ને આ નથી, અહીંયા ચેક મારું છું, અહીંયા ચેક મારું છું, આ કર્યું. પ્રભુ મોટી નોટ કાઢશે ને કહેશે હા ભાઈ આ દિવસે તો તે આ પ્રમાણે કરેલું. હા, પ્રભુ પાસે બધો જ હિસાબ છે, પણ પ્રભુ કાયમ આપણા હૃદય તરફ જોવે છે કે શું આ મારું બાળક કે આ મારી બાળિકા મને આધીન છે, ખરેખર હૃદયથી મને આધીન છે કે ખાલી રીતરિવાજો કરી રહી છે. એ વાત આપણે યાદ રાખીએ. 19મી કલમ આ પ્રમાણે કહે છે કે હું તેઓને એક ચિહ્ન દેખાડીશ, તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ, એટલે તારસિસ પુલ તથા લૂદ એ ઘણું ધારીઓની પાસે, તુબાલ તથા યાવનની પાસે, દૂરના બેટો જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી, તેમની પાસે મોકલીશ અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે. ફરીથી જાણે કે પ્રકટીકરણ પુસ્તક પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક જોતા હોય તે પ્રમાણે લાગે છે. સમય આવશે, દરેક વ્યક્તિ પ્રભુનું નામ જાણશે, પ્રભુના મહિમા બીજી પ્રજાઓમાં પ્રગટ થશે. યહોવા કહે છે કે જેમ ઇઝરાયેલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાધાળ પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે મારા પવિત્ર પર્વત યરૂસાલેમ પર ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચર પર તથા સાંઢળીઓ પર બેસાડીને લાવશે. વળી યહોવા કહે છે કે હું તેઓમાંથી પણ યાજકો તથા લેવીઓ થવા માટે કેટલાને પસંદ કરીશ. આ વાત આપણે 2-4 અધ્યાય પહેલાં શીખ્યા હતા કે કેવી રીતે યરૂસાલેમ આશીર્વાદિત થશે, કેવી રીતે લોકો દુનિયાના દરેક ખૂણામાંથી યરૂસાલેમ આવશે. અને ત્યાં આપણે શીખ્યા હતા કે હવે જે યહૂદી છે તે લોકોએ કામ નથી કરવાનું, એ લોકો યહૂદી લોકો માટે કામ કરશે, તેઓએ તો ફક્ત યાજકો અને લેવીઓનું જે કામ છે તે કરવાનું છે. તે આશીર્વાદોનું અહીંયા ફરીથી આપણને વર્ણન આપવામાં આવ્યું છે. બહુ ઊંડાણમાં જતો નથી કારણ કે આપણે આ બધું શીખ્યા છે, અને જો તમે અભ્યાસ સાંભળ્યો હોય તો તમને આ વાત યાદ આવવી જોઈએ. કેમ કે જેમ નવા આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારા સંતાન તથા તમારા નામ કાયમ રહેશે, એવું યહોવા કહે છે. કેટલો અજાયબ જેવો આશીર્વાદ વાલાઓ! તમારા બાઇબલમાં લીટી દોરવા કહે છે કે તેમ તમારા સંતાન તથા તમારા નામ કાયમ રહેશે. જેવી રીતે નવું આકાશ અને નવી પૃથ્વી હું ઉત્પન્ન કરનાર છું, જેઓ તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, કારણ કે એ જે નવું આકાશ છે, જે નવું સ્વર્ગ છે, નવી પૃથ્વી છે, તેનો કદી નાશ થનાર નથી. અને પ્રભુ કહે છે તે જ પ્રમાણે તમારા સંતાન તથા તમારા નામ કાયમ રહેશે. કદી કોઈ તમને જો એવું શિક્ષણ આપે કે જો આમ નહીં કરો તો તમારું નામ ગયું, એક વખત આપણે પ્રભુને ખરા હૃદયથી આધીન થયા છે, ખરા હૃદયથી આપણે પ્રભુને સોંપાયા છે, તો પછી કોઈ આપણને પ્રભુના હાથમાંથી છોડાવી શકતું નથી, આપણે ખુદ પણ નહીં. 23મી કલમ કહે છે, વળી યહોવા કહે છે કે દરેક ચંદ્ર દર્શનને દિવસે તથા સાબાથે સાબાથે સર્વ માનવજાત મારી હજુરમાં પ્રણામ કરવા માટે આવશે. તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો તેઓના મૂળદા જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી અને તેઓનો અગ્નિ હુલવાશે નહીં, અને તેઓ સર્વ માનસ જાતને ધિક્કારપાત્ર થઈ પડશે. દરેક આપણે જ્યારે અભ્યાસ કરતા હતા, વારંવાર તમને મેં એક વાત યાદ દેવડાવી હતી કે આજે છેલ્લા 27 અધ્યાય છે, તેને 9ના તબક્કામાં આપણે વહેંચી દઈએ છીએ. પહેલાં જે 9 અધ્યાય હતા તે આપણે પ્રભુ બાપ વિશે શીખ્યા, પછીના જે 9 અધ્યાય હતા તે આપણે પ્રભુ પિતા વિશે શીખ્યા, હવે આપણે જે પવિત્ર આત્મા છે, પ્રભુ દેવ પવિત્ર આત્મા વિશે આપણે શીખી રહ્યા છે, જે રાજ્ય સ્થાપન થવાનું છે તે વિશે આપણે શીખી રહ્યા છે. અને દરેક જ્યારે 9 અધ્યાયનો જે આપણે ભાગ પાડ્યો હતો તેના અંતમાં આ જ વાત લખવામાં આવી છે. જો તમે જઈને જે 48મો અધ્યાય હતો તેની છેલ્લી કલમ વાંચશો, 57:6-3 એટલે 57મી કલમ જે છે, 57મા અધ્યાયની છેલ્લી કલમ વાંચશો, અને અહીંયા જે આપણે વાંચીએ છીએ તે સર્વમાં એક જ વાત લખવામાં આવી છે, એક જ વાત લખવામાં આવી છે. અને એ તો કે જે ભૂંડા છે તેઓને બહુ કફોડી પરિસ્થિતિ થનાર છે. બલકે હું તમને ત્યાં લઈને એ કલમ હું વાંચી, 57મો અધ્યાય અને તેની છેલ્લી કલમ આપણને આ પ્રમાણે કહે છે, 21મી કલમ, કે દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી એમ મારા ઈશ્વર કહે છે. એ જ પ્રમાણે જો આપણે 48મા અધ્યાયમાં જઈએ અને 48મો અધ્યાય અને તેની છેલ્લી કલમ વાંચીએ તો ત્યાં પણ આ જ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવાએ કહ્યું કે દુષ્ટોને કોઈ શાંતિ હોતી નથી. અને અહીંયા આપણે જ્યારે 66મા અધ્યાયમાં આવીએ અને છેલ્લી કલમ પણ આપણને એ જ વાત કહી રહી છે કે તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો છે, એટલે કે દુષ્ટો, તેઓના મૂળદા જોશે, કેમ કે તેઓને કીડો મરનાર નથી, એટલે કે કોઈ શાંતિ નથી. આપણે બીજી જગ્યાએ વાંચીએ છીએ કે તેમને રડવું તથા દાંત પીસવું થશે. વાલાઓ, આપણે ગેરસમજ ના કરીએ કે નર્કમાં બહુ એ હશે, બધા આપણા મિત્રો હશે, બધાની સાથે એન્જોય કરીશું, ત્યાં તો બધું ચાલશે. ત્યાં તો અગ્નિની ભઠ્ઠી છે, અને તમને ખબર છે કે તમે જીવતા છો, તમે મરી નથી શકતા. રડવું તથા દાંત પીસવું, અહીંયા લખ્યું છે તે પ્રમાણે, તેઓનો કીડો મરનાર નથી ને તેઓનો અગ્નિ હોલવાશે નહીં. અનંત કાળ સુધી આ તમારે વેઠવાનું છે, અનંત કાળ સુધી. વાલાઓ, જેટલું સ્વર્ગ માટે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં નથી આવ્યું તેટલું નર્ક માટે લખવામાં આવ્યું છે. નર્ક એક વાસ્તવિકતા છે, ઇટ ઇઝ અ રિયલ પ્લેસ. એવું ના સમજીએ કે આ નર્ક તો બધી બનાવેલી વાત છે કે કોઈ માણસના નું ઇમેજિનેશન છે. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ રીતે નર્ક વિશે શીખવે છે. વાલાઓ, જો આ પ્રમાણેની પરિસ્થિતિમાં તમારે જીવન ના જીવવું હોય તો તે નિર્ણય આજે લેવાનો છે. અત્યારે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી તમે તમારું ડેસ્ટિનેશન બદલી શકો છો. આપણે બધા જન્મીએ ત્યારે આપણે બધા જ નર્ક તરફ જઈ રહ્યા છે. દરેક પાપી છે, દરેક નર્ક તરફ જઈ રહ્યા છે. આપણી પાસે આજે ચોઇસ છે. આજે આપણે પસંદગી કરી શકીએ છીએ કે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા હું સ્વર્ગમાં જઈ શકું છું. અને જો એ નિર્ણય હજુ સુધી તમે લીધો નથી તો વાલાઓ, મોડું થાય તે પહેલાં એ નિર્ણય લેવો બહુ જરૂરી છે. અને આપણે જેવો એ પ્રભુને જીવન સોંપ્યા છે તેમાં બહુ અજાયબ જેવો આશીર્વાદ છે. આપણે જોયું આ અધ્યાય દ્વારા. એક કલમ આપી અને હું આ અભ્યાસનો અંત કરીશ, અને એ તો છે ગીતશાસ્ત્ર તેનો 58મો અધ્યાય અને 10મી કલમ. અને તે આપણને આ પ્રમાણે કહે છે કે બદલો વળેલો જોઈને ન્યાયી માણસ સરખાશે, તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે. જો તમે નિરાશ હો, તમે નાસી પાસ થઈ ગયા હોય, તમે કહેતા હોય કે કેમ હું પ્રભુ સાથે ચાલું છું છતાં પણ મારી આવી પરિસ્થિતિ છે, વાલાઓ, એક સમય આવનાર છે જ્યારે ઈશ્વર આપણા દેવબાપ લોકોનો ન્યાય કરનાર છે. અને અહીંયા કહે છે કે તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે. શું તમે નિર્ણય લીધો છે? નથી લીધો તો આજે ફરીથી પ્રભુ તમારા હૃદયનું દ્વાર ખટખટાવી રહ્યા છે. આશા રાખું છું કે આ યશાયાના પુસ્તકનો અભ્યાસ તમારે માટે આશીર્વાદિત રૂપ હોય. જો પ્રભુ બાપનું હું માફી માગું છું, કદાચ મારી ગેરસમજના લીધે, કદાચ મારી આવડતના લીધે, જો હું કંઈક કશુંક ખોટું બોલ્યો હોય, કશુંક જે વાત પ્રભુની યોજનાની બહાર છે તે હું બોલ્યો હોય તો હું માફી માગું છું. આ ઘણું લાંબું પુસ્તક છે પવિત્ર શાસ્ત્રમાં. આ જ્યારે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગુજરાતીમાં જ્યારે કરવાનો હતો ત્યારે હું બહુ નર્વસ હતો. એટલે પ્રભુ બાપનું હું બહુ આભાર માનું છું કે તેમણે આ લાંબા અભ્યાસ દરમિયાન મને સાથે પાસે રહ્યા છે, મને આ કરવાને માટેની અબિલિટી આપી છે, તેની હું કરી શક્યો છું. તે સર્વ મહિમા પ્રભુ બાપને મળે છે. મારો જે ભાષા છે, હું જે રીતે બોલું છું, જેટલી ભૂલો કરું છું, તમે જાણો છો કે મારી આવડત કેટલી લિમિટેડ છે. પણ એ ઉપરાંત આશા રાખું છું કે પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા આ વચનોની સમજણ તમને આપી હોય અને તમે આ વચનો દ્વારા આશીર્વાદિત થયા હોય. આપણે પ્રાર્થના કરીએ. ફરીથી એકવાર પ્રભુ બાપ, તમારો પુષ્કળ આભાર માનતા પ્રભુ બાપ, આ અભ્યાસને સમાપ્ત કરીએ છીએ પ્રભુ. હવે જ્યારે અમે નવું પુસ્તક શરૂ કરીએ પ્રભુ બાપ, તેમાં પણ તમે અમને કૃપા આપો પ્રભુ બાપ. ન્યાયાધીશોનું જે પુસ્તક છે તેની પર અભ્યાસ શરૂ કરનાર છે, તેને આશીર્વાદિત કરો પ્રભુ બાપ. અને હું પ્રભુ બાપ, હું દરેક વ્યક્તિ જે સાંભળે છે તેઓને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ, કે તમારા વચનો દ્વારા તેઓ તમારી વધુ નજીક આવ્યા હોય પ્રભુ બાપ. અને ડિસ્પાઇટ માય શોર્ટ કમિંગ, યુ હેવ ડન ધ વર્ક દેટ નીડ્સ ટુ બી ડન ઇન ઈચ એન્ડ એવરી વન્સ હાર્ટ. આઈ દરેક વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું. આ મારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.